मोक्ष मार्ग का साधक है। नित्य निमित्त सेवा भिन्न बिंब महोत्सव है। शैथिल्यम नैव कष्टयम् तत्व में बुद्ध भी शेषतः नित्य निमित्त एक सेवा पंचाध्याय ने गाथा से पंचाध्याय उत्तरा 729 नंबर ने गाथा एवं एम कहवा आए कि जे नित्य थता हो नैमित्तिक कोई प्रासंग अनुरूप थता हो एवं भिन्न बिंब महोत्सव है एवं जिनेन्द्र भगवान ना पंच कल्याण प्रतिष्ठा महोत्सव में शैथिल्यम नैव कर्तव्यम एमा बिल्कुल शिथिलता ढीला ए करवा जेवी नथी। तत्वज्ञ बुद्धि शेषतः अने एमा पण जे तत्वज्ञ छे बुद्धिमानो छे मुमुक्षुओ छे એ લોકોએ તો એમાં જરા પણ કટાસ રાખવી જોઈએ નહીં। આ ભગવાનના જે કલ્યાણ છે કલ્યાણ કરોતી કલ્યાણ કહ જે આપણા આત્માના કલ્યાણનું કારણ છે એને કલ્યાણ કહેવામાં આવે છે। આપણે ગઈકાલે વાત કરી હતી કે નિશ્ચય તો કલ્યાણ સમ્યક દર્શન છે પણ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું એટલે કે આત્માના કલ્યાણ કરવાનું કોઈ સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોય તો આ જીનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણક જીન મંદિર એ બધા એ સમ્યક દર્શનના ઉત્કૃષ્ટ નિમિત્તો છે। જે સમ્યક દર્શનના પ્રકારો કહેવામાં આવ્યા છે એમાં ભગવાનનું પંચકલ્યાણ પણ એ સમ્યક દર્શનનું એક સાધન માનવામાં આવે છે। એ અત્યારે ગુરુદેવ આપણને કહ્યું કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને દુર્ગતિ નથી થતું, એનું કલ્યાણ છે। એ સમ્યક દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય, કદી થાય તો દોષ નહીં, પૂર્વ કર્મ ક્ષય થાય। એ સૈનિક રાજા ભલે પણ એને કોઈ એના પૂર્વ કર્મનો ક્ષય કરે છે, એને કોઈ બીજું એનું અકલ્યાણનું કારણ નથી। એ સમ્યક દ્રષ્ટિ નારકી હોય તો પણ સુખી છે, બાહ્ય નારકી કુત દુઃખ ભોગે અંતર સુખ રસ ગતા ગટી ચિન મૂરત લગધારી કી મજે રીતિ લગત હૈ અટાપટી। એ સમ્યક દર્શનની રીત જ નરાવી છે, એને દુર્ગતિ થતી જ નથી। એ પ્રથમ નરક બિન સતભૂ જ્યોતિષ વાન ભવન સંગ નારી સ્થાવર વિકલ પ્રેમે ઉપજે નહીં સમ્યક ધારી। એ સમ્યક દ્રષ્ટિ ધારા આવા દુર્ગતિમાં કે એવી હલકી ગતિમાં ઉપજતો જ નથી, એનું કલ્યાણ છે। એની જે શોભા છે એનું કલ્યાણ છે। એ નાગેન્દ્ર શોભે ફેણ મણિ માણિક કિરણે ચમકતો એ રીત શોભે સાસને એન ભક્ત દર્શન નિર્મળ એ જેમ ચંદ્ર તારા ગણ વિષે મૃગ રાજ સૌ મૃગ કુણ વિષે એમાં અધિક છે સમ્યક પ્રવૃત્તિ શ્રાવક દ્રેવિત ધર્મો વિશે. તો એ સમ્યક દર્શન ની એ શોભા છે, એ એનું કલ્યાણ છે. એનું જે સુખ છે એનું દુર્ગતિ નથી થતું, એ કર્મ ના અભાવ નું કારણ છે, એ કર્મ ના ભૂકા કરી નાખે છે. અજ્ઞાની જે કર્મો કપાવે લક્ષ કોટી ભવો વડે, તે જ્ઞાની થી ગુપ્ત ઉચ્છવાસ માત્ર માં ક્ષય કરે. કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે જે, જ્ઞાની તે છિન એક મે ત્રિગુપ્તિ તે સહજ ચડે તે. તો આ આજે કર્મ ની મિજરા નું કારણ હોય, સુખ નું કારણ હોય, શાંતિ નું કારણ હોય, મોક્ષ અને મોક્ષ માર્ગ નું કારણ હોય, તો એકમાત્ર સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સિવાય મોક્ષ અને મોક્ષ માર્ગ સંભવતો જ નથી. એ બહુ કથન થી શું નરવરો જે સિદ્ધ યાગત કાલે અહો, જે સિદ્ધ તે ભવ્યો હવે સમ્યક મહિમા જાણો. તો આવું જે સમ્યક તત્વ છે એ આત્માના કલ્યાણ નું કારણ છે. આ સમ્યક દર્શન સિવાય જગતમાં કોઈ કલ્યાણ નું કારણ નથી. ન સમ્યક તો સમમ કિંચિત ત્રિ જગતે ત્રિ કાલે અપિ, શ્રેયો અશ્રેયો ચ મિથ્યાત્વ સમમ ન અન્યત અનુભૂતાં. એ સમ્યક તો સમ નહીં શ્રેય કો આ જગતમાં કો જીવને, મિથ્યાત્વ સમ અશ્રેય કો નહીં આ જગતમાં જીવને. આ જગતમાં જીવને કોઈ શ્રેય રૂપ હોય, કલ્યાણકારી હોય, ઉપકારી હોય તો એકમાત્ર સમ્યક દર્શન છે. અને આ સમ્યક દર્શન વગર કોઈ નથી. તો આ સમ્યક દર્શન જે કલ્યાણ નું કારણ છે એનું કોઈ નિમિત્ત છે, એનું કોઈ સાધન છે, તો એ આ પંચ કલ્યાણક છે. એ પંચ કલ્યાણક આપણને એમ થાય કે પંચ કલ્યાણક આપણને કઈ રીતે એ સાધન બની શકે. આ ભગવાન, જો કે ભગવાન નું સમગ્ર જીવન કલ્યાણ રૂપ છે, પણ એમાં આ પાંચ પ્રસંગ એના પ્રતીક રૂપે છે. ભગવાનના જીવનના જે પાંચ પ્રસંગ એના પ્રતિનિધિત્વ રૂપ છે, એ પાંચ પ્રસંગમાં ભગવાનના સમગ્ર જીવનનો સમાવેશ થઈ જાય છે. તો એ ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, ભિક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો આ ભગવાનનું આખું જીવન, એ ભગવાનની ચર્યા, ભગવાનના દર્શન પણ કલ્યાણનું કારણ છે. એ દેવ પૂજા ગુરુ પાસે સ્વાધ્યાય સંયમ તપ દાન ચેતી ગ્રહસ્થાનમ સત્કર્માણી દિને દિને. આ ગ્રહસ્થનું સૌ પ્રથમ કોઈ કર્તવ્ય હોય તો તે ભગવાનની પૂજા છે. એ જિનેન્દ્ર પ્રપશ્યંતી દ્રશ્યંતી સ્તુયંતી તો તે સ્તુત્યાચ દ્રશ્યાચ ત્રિભુવન કહે. જે ભગવાનની પૂજા કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના દર્શન કરે છે, એ ભગવાનના દર્શન કરનાર પોતે દર્શનીય થઈ જાય છે, ભગવાનની પૂજા કરનાર પોતે પૂજ્ય બની જાય છે. એના જિનેન્દ્ર પૂજ્યંતી ન સ્તુવંતી તે નિષ્ફળમ જીવિતમ તેસા તેસમ વીક્ષ ચ ગ્રહસ્થાશ્રમ. તો એ ભગવાનને જે દર્શન પૂજન નથી કરતા એના ગ્રહસ્થાશ્રમને સ્વીકાર છે, એનું જીવન નિષ્ફળ છે. તો આ ભગવાન આપણા આરાધ્ય છે, આપણા ઈષ્ટ દેવતા છે, આપણા પૂજ્ય છે, આપણા આદર્શ છે, આપણા માટે આપણું લક્ષ્ય છે, આપણું ધ્યેય છે. તો એ ભગવાન પ્રત્યે એ બહુમાન, એના પ્રત્યેની અર્પણતા, એના પ્રત્યેનો ભક્તિભાવ આપણને હોય જ હોવો જ જોઈએ. આ વિતરાગી ભગવાન એવા છે, એના દર્શન કરતા જ આપણામાં વિતરાગતાની સ્ફુરણા થાય છે. વિતરાગતા હોય તો એની વૃદ્ધિ થાય છે, વિતરાગતા ન હોય તો એ પ્રગટ પણ થાય છે. આપણે બધા સંયોગી જીવ છીએ, જેવા સંયોગ સંગ એવો રંગ આપણને લાગે છે. આપણને એમ કે ભગવાનને મંદિરની શું જરૂર છે, પણ આ જગતમાં ભગવાનનું જીન મંદિર જ એક એવું સ્થાન છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ બધા માટે આત્મકલ્યાણનું ઉત્કૃષ્ટ સાધન છે. આપણે જગત માં કોઈ પણ કઈ કરતું ધરતું નથી, બધા જીવો સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, સાક્ષાત ભગવાન પણ કોઈનું કરતા નથી, પણ એક એવો નિમિત્ત સંબંધ છે, એવો મેળ વિશેષ છે. અને વર્તમાનમાં તો આપણે સંયોગી જીવ છે, આપણે બધા સંયોગી જીવ છે, જેવો સંગ એવો રંગ, એટલે આપણે જેવા સંગમાં રહી એવું આપણને લાગે છે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો પ્રભાવ વગર આપણા ઉપર પેડા વગર રહેતો જ નથી. આપણે દ્રવ્ય એટલે આપણી સોબત હોય, આપણા મિત્ર હોય, આપણી કંપની હોય, તો એ કુસંગમાં હોય તો આપણા એવા પરિણામ થાય છે, આપણું જીવન એવું થઈ જાય છે. અને આ જૈન મંદિરમાં આવીએ તો આપણને બધા મુમુક્ષુઓ, સાધર્મીઓ એ બધાનો ભેગો થાય છે, એની સાથે ચર્ચા વિચારણા થાય છે, એનો સત્સંગ આપણને મળે છે, તો એ દ્રવ્યનો એક પ્રભાવ છે. ક્ષેત્રનો પણ એક પ્રભાવ હોય છે, એ ગુરુદેવ કહેતા હોય છે. એ આપણે કોઈ હોટલ ક્લબમાં જાય તો આપણને એવા પરિણામ આવે, એ ક્ષેત્ર એ પ્રકારનું છે. કોઈ સિનેમામાં જાઓ, હોટલમાં જાઓ તો કેવા વિચાર આવે તમને, એના ભાવ કેવા થઈ જાય, અને જૈન મંદિરમાં આવે તો આપણા પરિણામ કેવા થઈ જાય. તો એ ક્ષેત્રનો પણ પ્રભાવ હોય છે, કાળનો પણ પ્રભાવ છે. આ એ કાળે સ્વાતિ નક્ષત્રના કારે એ કાલુ નામની ચીપમાં વરસાદનું પાણી પડે તો એ મોતી રૂપે પાકે છે. જગતમાં બધું કાળનો પણ એક પ્રભાવ હોય છે, એ રાતના સમયમાં વિષય વિકારો વગરે પણ સવા પ્રભાત થતા બધા વિલય પામી જાય છે, તો એ કાળનો પણ પ્રભાવ હોય છે. તો એ આજે જ્ઞાનેન્દ્ર ભગવાન છે, એનો આપણને એનો સંગ છે, એ એક ઘણો આપણને આનંદ છે. પ્રત્યક્ષ કાલ જિનવર કલ્યાણક કો એ અસુર નર અસુર બહુ ગણે કી સમય કી જો અકથ વદના કિમ મુખ કહ લખે, એવું એક શ્લોક આવે છે કે એ ભગવાનનો જે સમય, ભગવાનની સાથે આપણે સાનિધ્ય કરીએ, એની સાથે આપણે જે સમય ગુજારીએ છીએ, એના સાનિધ્યમાં રહીએ છીએ, ત્યાં આપણે જે સમય પસાર કરીએ છીએ, એ સમયનો મહિમા, એનું વર્ણન એ આપણે કોઈ રીતે કરી શકતા નથી. અને ભાવનું તો મહત્વ હોય જ છે, જે કોઈ બધું આપણા ભાવ પર આધારિત છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, એ આપણા પરિણામ ઉપર ભાવ પર જ બધું નિર્ભર છે. ભાવે બંધ છે, ભાવે મોક્ષ હોય છે. તો આ વિતરાગતાના સાનિધ્યમાં રહી તો આપણામાં એવા ભાવ આવે છે, અને રાગી જીવના અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સંસારી વિષય કથાઈમાં આસક્ત જીવ આપણે તો આપણા એવા ભાવ આવે છે. આપણે જૈન મંદિર સિવાય જેમ ગમે આ બારમાં જાય, કોઈ લગ્ન પ્રસંગમાં જાય, દુકાનમાં જાય, બજારમાં જાય, તો આપણા કેવા ભાવ થાય. આપણે ટીવી જોઈએ તો કેવા ભાવ આપણને થાય. બધી વિકથાઓ હોય છે, તો આપણા આત્માના ઉત્તમ ભાવ માટેનું એક કોઈ સાધન હોય તો આ વિતરાગી ભાવવાળી ભગવાન જ છે. તો આ ભગવાન છે એ આપણા ભાવનું પણ, એવા આત્મહિતના એવા સુયોગ્ય ભાવનું પણ એક કારણ છે. તો એટલા માટે જિનેન્દ્ર ભગવાનના પ્રતિષ્ઠા અને જૈન મંદિર છે. આ જૈન મંદિર આપણે શા માટે કરીએ છીએ કે આ જૈન મંદિર એમ છે, અને આ ક્યાં કોઈ સાક્ષાત જૈન પંચ કલ્યાણક છે, આ તો આપણે કોઈ અભિનય કરી છીએ, નાટક કરી છીએ, એવું નથી. આપણે ગઈકાલે તો એ વાત કરી હતી, ફરીથી પણ કહું છું કે આ જે છે ને એક શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ પ્રક્રિયા કરવામાં આવે છે, એના એક મંત્ર સંસ્કાર હોય છે. તો આ પાંચેય કલ્યાણકો મંત્ર સંસ્કારના બહારમાં દેખાતા નથી, પણ ગર્ભ કલ્યાણક હોય, દીક્ષા કલ્યાણક હોય, જન્મ કલ્યાણક હોય, કેવળ જ્ઞાન કલ્યાણક હોય, તો એ બધાના એવા મંત્ર સંસ્કારમાંથી, વિધિ વિધાનમાંથી પસાર થઈને એ ભગવાન પૂજ્ય બને છે. એ પથ્થરના પ્રતિમા સાક્ષાત ભગવાન રૂપ બને છે. જિનેન્દ્ર ભગવાન છે એ સાક્ષાત ભગવાન છે. જિન પ્રતિમા જિન આ રાખી એ ધીરેન્દ્ર ભગવાન ના પ્રતિમા જીન સાથે છે. કહત બનારસી સો જીન પ્રતિમા પખાને જીન સારથી અલ્પ અલ્પ ભવ સ્થિતિ સ્થિતિ તાહી. જે જીનેન્દ્ર ભગવાન ના પ્રતિમા ને જીનેન્દ્ર ભગવાન સમાન જોઈ શકે છે એના અલ્પ ભવ સ્થિતિ હોય છે. એ પછી દુર્ભવી નથી હોતો, એ નિકટ ભવી હોય છે. આપણે ભગવાનમાં જો સાક્ષાત ભગવાન પણ જોઈ શકીએ, આપણામાં આપણને એ સાક્ષાત ભગવાન જ લાગે તો એ આપણો આપણે નિકટ ભવી છે. આપણે દુર્ભવી હોઈ શકીએ નહીં, ભલે સાક્ષાત ભગવાન અત્યારે નથી, પણ એ સાક્ષાત ભગવાનના પ્રતિમા પણ સાક્ષાત ભગવાન જ છે. આ કુનકુંડ આચાર્ય દેવ અત્યારે નથી, પણ આ સમયસર કુનકુંડ આચાર્ય દેવ છે. આ ગુરુદેવ અત્યારે નથી. ઘણા લોકો એવા હશે કે ગુરુદેવ ને નહીં જોયા હોય, આ જુવાનિયા હોય તો ગુરુદેવ ના દર્શન પણ ન કર્યા હોય, પણ તેમ છતાં આ ગુરુદેવ ની વાણી છે, આ સીધી પ્રવચન છે, તો એ સાક્ષાત ગુરુદેવ જ છે. એ ગુરુદેવ માને માં બીજો કોઈ ફેર પડતો નથી. તો એમ આ ભગવાન ના પ્રતિમા પણ એક સાક્ષાત ભગવાન છે. આ શાશ્વત જીન મંદિરો હોય છે, 5,56,57,481, એટલે આ જ્યોતિષી દેવ ના ગણીએ તો બીજા અસંખ્ય હોય છે. 235,56,00 ઉપર 697 માનીએ તો 4,13,81 ભવન જીન વર જાણીએ. તો આવા શાશ્વતા જીન મંદિરો પણ હોય છે. અત્યારે આપણા ક્ષેત્રમાં એવા શાશ્વતા જીન મંદિરો નથી. આપણે એ શાશ્વતા જીન મંદિરો સુધી જઈ પણ શકતા નથી, પણ એ જીન ભગવાનની જે પ્રતિષ્ઠા છે એ પણ એક પૂજ્ય છે, એ પણ એક આધાર છે. ગુરુદેવ નું વચનામૃત છે 126 નંબર નો કે 123 નંબર નો બોલ છે, તો એમાં ગુરુદેવ માં એમ કહે છે કે અહો ઉપસમ રસના ધારા ઢળી ગયા છે. 123 નંબર નો બોલ છે, 72મું પાનું છે. અરે જીવો ઠરી જાઓ, ઉપસમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય. માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે. 3 લોકમાં વિતરાગ મુદ્રાયુક્ત શાશ્વત જીન પ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જીન બિન પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. જેને ધર્મ પ્રાપ્ત કર્યો છે ને એને પણ ભગવાન પ્રત્યે ભક્તિ આવે છે. જે મુનિ હોય એના જે 6 આવશ્યકતા હોય તો એમાં પણ ભગવાનની સ્તુતિ ભક્તિ હોય છે. સમતા સમારે સ્તુતિ ઉચારે, સમતા સમારે સ્તુતિ ઉચારે વંદના જીન દેવકી. તો એ જે મુનિઓના જે 6 આવશ્યક છે એમાં પણ ભગવાનની સ્તુતિ પણ એ આવે છે. તો આપણે તો ગ્રહસ્થ છીએ તો એના એના માટે તો ભગવાનની હોવી જ જોઈએ. જે ભગવાનના સ્થાપના ઉડાડે છે એ સમજી શકતા નથી, સમજ્યા નથી. એમાં શું થાય કે ભાઈ એમાં આ કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ આ મંદિર બનાવવામાં હિંસા થતી હોય છે, તો આપણે હિંસાનું કાર્ય ન કરાય. પણ એમાં એવું છે કે ભલે થોડી હિંસા થાય પણ છે, પણ એ પર્વત જેવું પુણ્ય હોય અને રાય જેટલું પાપ હોય તો એને આપણે ગણતા નથી. કોઈ આપણે ધંધો કરતા હોય, કોઈ નુકસાની જાય અથવા તો કોઈ કોઈ ચીજમાં આપણને ઓછું નફો મળે, નો નફો મળે, નુકસાન જાય, પણ બીજી ચીજમાં ફાયદો થતો હોય તો એ એકંદરે તો એને ફાયદો છે ને. તો એમ આ
અને આપણે શું છે કે આપણે આપણે સંયોગી જીત છે, એટલે આપણે કોકનું અવલંબન જોઈએ છીએ. આપણે ભગવાનના પ્રતિમા હોય, આ જો ભાવ પૂજાનું મહત્વ છે, દ્રવ્ય પૂજાનું મહત્વ નથી. પણ આપણને જે સંયોગો ઉત્પન્ન થાય છે તો આપણને જ્ઞાનીને તો દ્રવ્ય વગર પણ ભાવ ઉત્પન્ન થઈ શકે થાય, પણ આપણને એવું હોતું નથી. તો આપણે ભગવાનના પ્રતિમાની જરૂર પડે, એ ભક્તિના પાઠની જરૂર પડે, ભગવાનની પૂજાની જરૂર પડે, પૂજાની સામગ્રીની જરૂર પડે. તો આપણે આપણે બધા એવા અવલંબન વાળા જીવ છે, સંયોગી જીવ છે. એટલે આપણને એવું કોઈક સાધન બાહ્ય અવલંબનની જરૂર પડે છે. ખરેખર તો આપણે પોતે જ ભગવાન છે, આપણે કોઈ બહારને જવાની જરૂર જ નથી. પણ આપણે આપણા ભગવાનની ઓળખાણ નથી, તો આપણા ભગવાન આપણે આત્માની ઓળખાણ કરવા માટે ભગવાન આપણો અરીસો છે, ચૈતન્ય અરીસો છે. ભગવાનમાં જે છે એ આપણામાં છે, અને ભગવાનમાં જે નથી એ આપણામાં નથી. આપણે અને ભગવાન બંને આપણા આત્માનું એક પ્રતિબિંબ છે. આપણા અરીસામાં તો આપણા શરીરનું પ્રતિબિંબ પડે છે, પણ આ જીનેન્દ્ર ભગવાન છે એ ચૈતન્ય અરીસો છે, આપણા આત્માનું પ્રતિબિંબ છે. આપણે ભગવાનમાં રાગ દ્વેષ છે, ભગવાનમાં મિથ્યાત્વ મોહ છે, ભગવાનમાં વિષય કસાય છે. ભગવાન તો ભગવાનમાં જે નથી આપણામાં નથી, ને ભગવાનમાં જે છે આપણામાં છે. ભગવાનમાં અનંત ચતુષ્ટય છે, એ આપણામાં છે. તો એ ભગવાનમાં જે છે એ આપણામાં છે, ને ભગવાનમાં નથી એ આપણામાં નથી. તો આપણા એ જે જાણતો અરહંત ને ગુણદ્રવ્ય ને પર્યાય પાણી, તે જીવ જાણે આત્માને તથું મોહ પામે લઈ કરે. ભગવાનને જે જાણે એ પોતાના આત્માને જાણે છે, અને એનો મિથ્યાત્વ મોહ ટળી જાય છે. તો એટલે આમાં શું છે કે આપણા આત્માનું જે સ્વરૂપ છે, એટલે નિશ્ચયથી જ વાત થાય છે. વ્યવહારથી આપણે રાગી દ્વેષી છીએ, બરાબર ને? પણ આપણા આત્મા આપણો આત્મા બે પ્રકારે છે. આપણો આત્મા એક ત્રિકાળી ધ્રુવ સ્વભાવ રૂપે છે, અને એક પલટતી પર્યાય રૂપે છે. આપણો આત્મા અનેકાંત સ્વરૂપ છે. વસ્તુમાં વસ્તુપણાના નિપજાવનારા પરસ્પર વિરોધી બે ધર્મો એને વસ્તુનું અનેકાંત સ્વરૂપ કહેવામાં આવે છે. તો આપણો આત્મા છે એ આપણો આત્મા પોતે જ પરમાત્મા છે, આપણે પોતે જ ભગવાન છે. આપણા મન ભગવાનમાં કોઈ સ્થિર નથી. એ જેવા જીવો છે સિદ્ધિગત, તેવા જીવો સંસારી છે. તેથી જન્મ મરણાદિહીન ને અષ્ટ ગુણ સંયુક્ત છે. એ ભગવાન જેવા છે એવા આપણે હશે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ખરેખર શું છે, આપણે આપણો આત્મા છે ને, આપણા જગુરુદેવે કહ્યું છે, સમય સારમાં જે છે આખા જૈન ધર્મનો સાર છે, એ જે દ્રષ્ટિનો વિષય છે, આપણા આત્માની ઓળખાણ કરવાની છે. એ આપણે એમાં બાર અંગનો સાર એમાં આવી જાય છે. સમય સાર એટલે સમય એટલે આત્મા, અને સાર એટલે આત્મામાં જે સારભૂત શુદ્ધાત્મા છે એ વસ્તુ છે. તો જે ભગવાનનું સ્વરૂપ છે એ શુદ્ધતાનું, એટલે એમાં શું છે, દ્રવ્ય સ્વભાવથી તો બધા એક સરખા છે, એ દ્રવ્ય સ્વભાવથી બધા આત્મા એક સરખા છે. જે કંઈ ફેર પડ્યો છે એની પર્યાયથી છે. એક દ્રવ્યને પર્યાય કોઈ જુદી વસ્તુ નથી, પણ કોઈ પણ વસ્તુ પરમેનન્ટ વિથ ચેન્જ છે, એ કાયમ ટકીને કાયમ પલટતી વસ્તુ છે. તો આપણો જે મૂળભૂત સ્વભાવ છે, ટકતો ભાવ છે, એ તો એકરૂપ જ છે. આપણે અને ભગવાનની જાત એક સરખી છે ને, બરાબર? તો એક એકરૂપ એકતા કેમાં કહેવાય, જ્યાં શુદ્ધતા હોય, જ્યાં પૂર્ણતા હોય, એની એકરૂપતા કહેવાય. તો આપણે ને ભગવાન એક જ જાતિના છે. ભગવાન પેલા આપણા જેવા હતા કે નહીં? અતિમંદ ભગવાન હોય, મહાવીર ભગવાન હોય, તો એ પણ આપણા જેવા અજ્ઞાની હતા, મિથ્યા દ્રષ્ટિ હતા, સંસારમાં રખડતા હતા, અને એને પોતાનું ભગવાન પણ પ્રગટ કર્યું, બરાબર? તો એ ભગવાન છે ને, એ સોનાની શુદ્ધ લગડી જેવા છે, પ્યોર ગોલ્ડ જેવા છે, અને આપણે બધા રો ગોલ્ડ છીએ, એટલે ખનિજ છે. કાચું જે સોનું ખાણમાંથી ખનિજ નીકળે એવા પથ્થર સમાન છે. અને ભગવાન સોનાની શુદ્ધ સંશોધન, એટલે ભગવાનનો જીવો દ્રવ્ય સ્વભાવ છે ને એવો જ પર્યાય સ્વભાવ છે. આપણે આપણે પર્યાયને જોઈ શકીએ છીએ, દ્રવ્ય સ્વભાવને જોઈ શકતા નથી. જગતમાં કોઈ આપણને જે કઈ આપણા જ્ઞાનનો વિષય હોય એ પર્યાય હોય છે, જે પ્રગટ હોય એ પણ પર્યાય હોય છે, દ્રવ્ય સ્વભાવ અપ્રગટ હોય છે. જે વેદનમાં આવે છે એ પણ પર્યાય હોય છે, દ્રવ્ય સ્વભાવ વેદનમાં આવતો નથી. એટલે પર્યાય પ્રગટ છે, પર્યાય આપણા જ્ઞાનનો વિષય છે, અને પર્યાયનું વેદન છે. એટલે પર્યાયનો પરિચય છે એટલે આપણે અનાદિકાળથી પર્યાય દ્રષ્ટિ છે, અને પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ, અને દ્રવ્ય દ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ. તો આપણે આત્મા આત્માને પર્યાયપણે જોઈએ છીએ, દ્રવ્ય સ્વભાવપણે જોઈ શકતા નથી. તો આપણે આપણા આત્માને દ્રવ્ય સ્વભાવપણે જોવો હોય તો એના માટેનું સાધન શું છે? આ ભગવાન છે, આ ભગવાન એનું સાધન છે, બરાબર ને? એ આપણે વઢવાણમાં રહેતા હોય, આપણે અભણ હોય, આપણે પણ આપણે નિર્ધન પણ હોય, પણ પછી કેમ કે અક્ષયભાઈ છે એ આપણા ભાઈ છે, એ આપણા કુટુંબી છે, બરાબર ને? તો એ ભણી શકે તો આપણે કેમ ન ભણી શકીએ? એ પૈસા કમાઈ શકે તો આપણે કેમ ન કમાઈ શકીએ? તો આપણી જાતે જ છે ને, જાત બધાની એક છે. ગુરુદેવ કહેતા કે દશાથી મારી વાણિયાની જાત હોય તેની પંગત એક સર. એમાં એમ ના કે ભાઈ પૈસા વાળા આગળ જવા, પછી ગરીબ વાળાનો બાણે પછી પાછળથી વાળો આવશે, એમાં એવું હોય? ભણેલા પેલા આવે ને ભણ પછી આવે, તો એવું હોય જ નહીં. તો એમ આપણો ને ભગવાન એક જ જાતના છે. તો આપણા આત્માને ઓળખવા માટે આ ભગવાન જ આપણું એક સાધન છે. એ હું પરમાત્મા છું એમ નિર્ણય કર, હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ અનુભવ કર. અરે ભગવાન એ સમોસરમાં ત્રિલોકીનાથ પરમાત્મા એમ ફરવા મળે છે કે તું પરમાત્મા છો એમ નક્કી કર. અરે ભગવાન તમે પરમાત્મા છો એટલો તો નક્કી કરવા માંગ કે ના, તું પરમાત્મા એ નિશ્ચય છે ને આ પરમાત્મા એ વ્યવહાર છે. આ ભગવાન ભલે વ્યવહારથી આપણા માટે વ્યવહારથી પરમાત્મા છે, આપણા પોતાના પરમાત્મા સ્વભાવ આપણા માટે નિશ્ચય છે, પણ એ વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદક છે, બતાવે છે. જેમ સોનાની લગડી છે એનું જો દ્રવ્ય સ્વભાવ છે એવી જ એની પર્યાય છે. તો ખનિજ સોનું છે રો ગોલ્ડ, તો એ પણ એ જ છે ને. પેલા સોનાની લગડી પણ પથ્થર રૂપે જ હતી ને, અને એ પ્રોસેસ થઈને પછી લગડી થઈ. તો બેની જાત કેવી છે? એક છે, સ્વભાવ બેનો એક છે, ભલે અવસ્થામાં ફેર છે, ઓલી શુદ્ધ છે અશુદ્ધ છે એ જે હોય તે, પણ બેનો જાત કેવી છે? એક છે. તો આપણે દ્રવ્ય સ્વભાવ જોઈ શકતા નથી, પર્યાય સ્વભાવ જોઈ શકીએ છીએ. તો આ પર્યાય સ્વભાવ આ ભગવાન નો જોવો આપણે, કે આ ભગવાન જે છે એવા હું છું. આપણે ધ્યેય લક્ષ્ય પૂર્ણતાનું રાખવું, એ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એ જ સાચી શરૂઆત. આપણે એવું ધ્યેય નીચું ન રખાય, આપણે ધ્યેય તો હંમેશા ઊંચું જ રખાય. તો આપણા આદર્શ કોણ છે? તો કે ભગવાન છે. તો ભગવાન જેવા છે એવા આપણે છીએ, અને ભગવાન જેવા નથી એવા આપણે નથી. ભગવાનમાં જે છે એ આપણામાં છે, અને ભગવાનમાં જે નથી એ આપણામાં નથી. તો ભગવાનમાં રાગ દ્વેષમો નથી તો આપણામાં પણ નથી, અને ભગવાન મિત્રાગી છે, સર્વજ્ઞ છે તો આપણે પણ એવા છીએ. ભગવાન અનંત ગુણોના નિધાન છે તો આપણે પણ એવા છીએ. તો અહીંયા આપણે કહેવાનું તાત્પર્ય એ છે કે આ જીનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણક પ્રતિષ્ઠા એ કોઈ અભિનવ કે એવો નાટક કે એવું નથી, એક શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્ર સંસ્કારથી એ કાર્ય કરવામાં આવે છે, અને એક મંત્રનો પ્રભાવ હોય છે. એ જેમ કોઈનું વિષ ઉતરી જાય, કોઈ મંત્ર હોય, એક મંત્ર છે ને, મન્યતે જ્ઞાયતે ઇતિ મંત્ર, એક આત્માને જાણી શકાય ને મંત્ર કહેવામાં આવે છે. આપણા જે ચાર પ્રકારના ધ્યાન છે એમાં એ પદસ્થ મંત્ર વાક્યમ, જે આ જે મંત્ર છે ને એ પદસ્થ ધ્યાન કહેવાય. ધર્મ ધ્યાનના જે ચાર પ્રકાર, પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાધિ, તો એ પણ એક ધર્મ ધ્યાનનો જ પ્રકાર છે. એનાથી આત્માની ઓળખાણ, આત્માની પ્રાપ્તિ આપણને થઈ શકે છે. મંત્ર જે મન ને નિયંત્રણ કરે એને મંત્ર કહેવામાં આવે છે. આપણા મન ની સ્થિરતા કરવા માટેનું કોઈ એક સાધન હોય તો એ મન નિયંત્રણ કરવા માટે આ છે. જો એક એના એના માટેની આપણે એક વાત કરવાની જરૂર છે કે આપણે મંત્ર ઘણી વાર પડતા હોય, જાપ કરતા હોય, એ જ છે ઈ જકારો જન્મ વિનશ્યતિ અપાપ નાશનમ. એ જ જે આપણા જન્મ જન્મના પાપને નાશ કરે, આપણા જન્મ મરણના પાપને નાશ કરે એને જપ કહેવાય. મંત્ર કહો કે જપ કહો, બે એક જ કહેવાય. તો જે આપણા આપણા મનનું નિયંત્રણ કરે, આપણા આત્માને જણાવે, જે ધર્મ ધ્યાનનું સાધન હોય, અને જે જેના વડે એવા જે શાસન દેવતાને એવી સિદ્ધિ ને રિદ્ધિની પણ પ્રાપ્તિ કરી શકાય, એ પણ એક મંત્રનું કારણ છે. એ પણ એ મંત્ર વડે એવી સિદ્ધિ રિદ્ધિ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ મંત્ર સંસ્કાર વડે એ ભગવાન છે, એ પ્રતિમા છે, એ પૂજ્ય બની જાય છે, પથ્થર ભગવાન બની જાય છે. તો એ પંચકલ્યાણકનો એવો પ્રભાવ છે, જળ પથ્થરમાં પણ એવો ચમત્કાર થાય તો આપણા ચેતન આત્મામાં કેમ ન થાય. તો આપણામાં પણ આપણે જો ભક્તિભાવથી, ખરા હૃદયથી આપણે એ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ અને આપણા વર્તનમાં પરિવર્તન ન આવે એવું જગતમાં બની શકે નહીં. એ અક્ષયભાઈ કહેતા હતા કે 12 વર્ષ પહેલા એક પ્રતિષ્ઠામાં ભાગ લીધો અને પછી કે ભાઈ મારે રાત્રિ ભોજન નથી કરવાનું, રોજ 1 કલાક સ્વાધ્યાય કરવાનો છે. તો એ વસ્તુ કાયમ ચાલુ રહે. આમાં શું છે કે સારી ટેવ પાડતા વાર લાગે છે અને ખરાબ ટેવ પાડતા વાર લાગતી નથી. આપણા માતાજી કહેતા હોય છે તત્વ ચર્ચામાં, એમ કહેતા હોય છે કે આપણને છે ને કુસંસ્કારની આદતો ઘણી છે. મિથ્યાત્વની વાત ના છે ને, મિથ્યાત્વ આદિક ભાવડે ચિરકાળ ભાવ્યા છી જીવે, સમ્યક્ત આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. આપણામાં મિથ્યાત્વની વાસના છે, કુસંસ્કાર છે, વિરાધ પરિણામો છે. આપણે વિષય કથાઈમાં આસક્ત હોય છે એટલે આપણને છે ને એ કુસંગ આપણે ખોટી ટેવમાં જરાય વાર ન લાગે. આપણે ચા પીતા ન હોય ને કોઈ આગ્રહ કરે ને ઓલું કરે ભાઈ આવો એટલે આપણે લપેટાઈ જાય, આવો માંડ પીવા. પછી 2-4 વાર પીવો એટલે શરૂ થઈ જાય પાછો. અને રોજ ભગવાનના અભિષેક કરતા હો, કઈ કારણ આવી ગયું, કઈ વિઘ્ન આવી ગયું, કઈક એવો સંજોગો બની ગયા કે ભાઈ આ 2-4 દિવસ ન જવાનું, તો એ છૂટી જાય છે, જલ્દી છૂટી જાય છે. એને છોડતા વાર નથી લાગતી, સારી ટેવને છોડતા વાર નથી લાગતી, અને એને સારી ટેવને પાડતા વાર લાગે છે, અને ખરાબ ટેવને પાડતા વાર લાગતી નથી, અને ખરાબ ટેવને છોડતા બહુ વાર લાગે. તો આપણે જો સારી ટેવ પાડવી હોય ને તો એના માટે આ પંચકલ્યાણ જેવું બીજું કોઈ સાધન નથી. આ ભગવાનને આપણે જાપ કરવા હોય, એ જાપ કરવા માટે અમુક આપણે સારી ટેવ, પવિત્રતા, અભિશુદ્ધ ભોજન, આપણે રાત્રિ ભોજનનો ત્યાગ, આપણું બ્રહ્મચર્ય, અમે અમુક વસ્તુ આપણે પાલન કરવી પડે. અને તમે 6 દિવસ કરો ને પછી તમારી કાયમ થઈ જાય. એટલે તમારામાં એવી દ્રઢતા ને એવી લાગણી હોય એ સારી ટેવ પણ આપણે પડી શકીએ. આપણે કુસંસ્કાર તો આપણે અનાધિકારથી છે, તો આપણે સત્સંસ્કાર પાડવા છે, તો એના માટેનું આ સાધન ભગવાનના પંચકલ્યાણક છે. તો આ પંચકલ્યાણકમાં આપણે એ રીતે ભાગ લઈએ. અને એમાં એક એવું છે, આપણે આ મંત્રની પણ વાત કરવાની છે. તો એમાં એમ કે આપણે આમ અમે તો ઘણી વાર રોજ મારા ગણીએ છીએ, વર્ષોથી કરીએ છીએ, અમારામાં કાંઈ ફેર પડતો નથી. આ મંત્ર છે, આપણે એક આપણે 3 વસ્તુ માટે હોય છે. એક મનના નિયંત્રણ કરવા માટે, આત્માની ઓળખાણ કરવા માટે, અને આવી સિદ્ધિ રીતિની પ્રાપ્તિ કરવા માટે, બરાબર. પણ આ મંત્રથી એવું આપણને કોઈ ફળ ન દેખાતું હોય તો એનું કારણ એ છે કે આપણે જે મંત્રનું જે એનું સ્થાન હોય, આસન હોય, એનું ક્ષેત્ર હોય, એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, તો એનું આપણે યથાયોગ્ય પાલન કરતા હોતા નથી. ઘણી વખત એ લાભને બદલે નુકસાનનું પણ કારણ બને છે. આપણે આ મંત્રની સાધના ખોટી રીતે કરીએ ને તો આપણને નુકસાનનું પણ કારણ બને છે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાની શુદ્ધિથી આપણે કરવું જોઈએ. આ મંત્ર છે ને એ પણ એક શુદ્ધિ છે. આપણે ભગવાનની પ્રતિષ્ઠા હોય ને આ મંત્ર સ્નાન કરવામાં આવે છે. આપણે સ્નાન છે ને પાંચ પ્રકારના હોય છે. મંત્ર સ્નાન હોય, જળ સ્નાન હોય, તપ સ્થાન હોય, દયા સ્થાન હોય. તો એ બધા સ્થાન સ્નાનના પ્રકાર છે. આ મુનિરાજ છે ને કોઈ સ્નાન નથી હોતું, અસ્નાનતા હોય છે, પણ તેમ છતાં એની પવિત્રતા હોય છે. શું કામ? એની મનની શુદ્ધિ છે. બરાબર ને? આપણે સ્નાન કર્યું હોય તો આપણા કાયની શુદ્ધિ હોય, આપણે મૌન રહીએ તો આપણા વચનની શુદ્ધિ હોય, પણ આપણા મનની શુદ્ધિ હોતી નથી. માળાના મણકા ફરતા હોય, પણ વિચાર તો બજારમાં ફરતો હોય. એટલે એ આપણે મનની જે શુદ્ધિપૂર્વક જો આપણે એનું કામ કરીએ ને તો આપણને એનું ફળ મળે. પણ આપણે એવા એકાગ્રતાપૂર્વક, સ્થિરતાપૂર્વક આપણે એ કાર્ય ન થાય તો એનું ફળ આપણને મળતું નથી. તો આ બધી જે શાસ્ત્રોક્ત વિધિ વિધાન છે એનું ફળ આપણને ન મળે એવું હોતું જ નથી. એનું ફળ આપણને ચોક્કસ મળે છે. મણિનું ફળ મળે, તંત્રનું ફળ મળે, વિદ્યાનું ફળ મળે, એ મંત્રનું પણ ફળ મળતું હોય છે. એ બધાનો એક એવો પ્રભાવ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એનું કોઈ બીજું તો પ્રયોજન હોતું નથી. તો આ જે મંત્ર છે એ મંત્રની આપણે 1.25 લાખ તો મંત્ર કરવાના જ છે. સમય ઓછો છે 6 દિવસનો, પણ આપણી સંખ્યા વધુ છે એટલે એ રીતે બધું સરભર થઈ જાય છે. તો એ આપણે જો આપણે એમ થાય કે ભલે રોજની 5 મારા ન થાય ને કાંઈ ને 1 મારા થાય, પણ બહુ શાંતિ અને સ્થિરતાથી કરવી જરૂરી છે. સામાન્ય રીતે આ મંત્ર જાપ કરવાનું કારણ એ હોય છે કે અત્યારે પંચમ કાળ છે, આપણે પણ થોડાક હિન્દ પુણ્યવાળા છીએ, અને કોઈ એવા કાળ દોષથી કે બીજા કોઈ કારણોથી કોઈ આપત્તિ, બાધા, ઉપદ્રવ કે એવું થાય તો એ વિઘ્નનો મટાડવા માટેનું એક સાધન હોય છે. તો આ મંત્ર જાપ કરીએ તો આપણે બધા પ્રકારના વિઘ્નોથી હંમેશા દૂર જ રહીએ છીએ. અને તો એટલા માટે આ સ્થાનિક લોકો કરે એ વધુ અગત્યનું છે. અને એ મંત્ર જાપ આપણે કરીએ તો એ મંત્ર જાપ આપણે કરીએ તો એની દ્રવ્યની શુદ્ધિ, ક્ષેત્રની શુદ્ધિ, કાળની શુદ્ધિ, ભાવની શુદ્ધિ, એ બધા જ પ્રકારની શુદ્ધિ જરૂરી છે. એ શુદ્ધિપૂર્વક કરીએ તો જ આપણને એનું ફળ મળે છે, નહીંતર આપણને એનું ફળ મળતું નથી હોતું. એટલે આ મંત્ર જે છે અને એ મંત્રનું જાપ કરવાનું સ્થાન કાલ કોઈ પૂછતા હતા, અમે ઘરે કરીએ તો શું વાંધો, પણ ઘર કરતાં વનમાં, વન કરતાં જંગલમાં, જંગલ કરતાં નદી કિનારે, અને એના કરતાં પણ 1000 ગણો, 1,00,000 ગણો, અનંત ગણું ફળ જિનેન્દ્ર ભગવાન પાસે હોય છે. તો આપણે જિનેન્દ્ર ભગવાનના સાનિધ્યમાં જે કામ કરીએ ને એવું ફળ આપણને બીજે ક્યાંય મળે નહીં. તો આપણે આજે આજે જાપ કરવાના છે તો એ જાપની શરૂઆત આપણે આજે અને અત્યારથી જ કરીએ છીએ. અને રોજ આપણે 1-1 માળા તો ઓછામાં ઓછી કરીએ. અને એ માળા કેવી રીતે કરવી એની થોડીક પદ્ધતિ હું તમને સમજણ આપું છું. મંત્ર બહુ સરળ છે, તમે 4-5 દિવસ કરશો એટલે તમને પછી કંઠસ્થ પણ થઈ જશે. અને અને પછી બહુ અને એક આજો એક વસ્તુ સાંભળો, આપણું મન બહુ ચંચળ છે, માકડા જેવું છે, મનની કાંઈ સ્થિરતા નથી. એક હકીકત છે કે નહીં? બરાબર. આપણું અહીંયા મન હોય તો ક્યાંય આપણે બજારમાં હોય, દુકાનમાં હોય, બસ જુદી જુદી જગ્યાએ મન તો ફરતું જ હોય છે ને. તો આ મનને સ્થિર કરવા માટેનું આ મંત્ર જાપ જેવું બીજું ઉત્તમ કોઈ સાધન, એનું નામ જ મંત્ર છે. મનને નિયંત્રણ, ત્ર એટલે રક્ષણ કરે, નિયંત્રણ કરે, એને મંત્ર કહેવામાં આવે છે. એટલે એનાથી આપણા મનની સ્થિરતા અવશ્ય થાય છે. અને એ સ્થિરતા કરવા માટે આપણે એનું જે શુદ્ધિ વિધાન છે, એનું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, શું મનથી શુદ્ધિ હોય, વચનથી, વચન શુદ્ધિ હોય, કાય શુદ્ધિ હોય, પણ મન શુદ્ધિ હોતી નથી. એટલે મન શુદ્ધિ, આપણે મન શુદ્ધિપૂર્વક આપણે જો કામ કરીએ ને તો જ આપણને એનું સાચું ફળ મળે છે, નહીંતર આપણને એનું ફળ મળતું નથી. તો આ પંચ પરમેશ્વરીના સામાન્ય રીતે આપણો આ પ્રતિષ્ઠાનો જે મંત્ર છે પંચ પરમેશ્વરીનો મંત્ર છે. પંચ પરમેશ્વરી આપણા આરાધ્ય છીએ, પૂજ્ય છીએ, આપણા આદર્શ છે, આપણે એના દાસ છીએ. આપણે પણ પંચ પરમેશ્વરીની દશા પ્રગટ કરવી છે. એ આપણા આત્માનું એક પ્રતીક છે. અર્યંત સિદ્ધ આચાર્ય ને ઉપાધ્યાય મુનિરાજ પંચપદ વ્યવહાર થી નિશ્ચય આત્મા માં આ પાંચે પરમેશ્વરી આત્મા નું સ્વરૂપ છે. આ પાંચ પરમેશ્વરી માંથી કોઈ પણ એક પરમેશ્વરી નું સ્વરૂપ સમજીએ ને તો આપણે આત્મા ની ઓળખાણ થાય. અર્યંત ભગવાન હોય, સિદ્ધ ભગવાન હોય, આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ મહાત્મા હોય, કોઈ પણ આપણે સ્વરૂપ સમજીએ આપણે આત્મા નું સ્વરૂપ છે. અને આપણા આત્મા નું સ્વરૂપ સમજવું એ જ મિથ્યાત્વ મટાડવાનું સાધન છે, એ જ સમ્યક દર્શન છે. તો એ આપણા આપણા આત્માના કલ્યાણનું કારણ આ પંચ પરમેશ્વરી ભગવાન છે. આ પંચ પરમેશ્વરીના સાનિધ્ય વગર આપણે એક ડગલું આગળ વધતા નથી. આપણે અજાણ્યા છીએ, માર્ગ ભૂલેલા છીએ, સંસારમાં રખડતા છીએ. તો આપણને કોઈનું માર્ગદર્શન તો જોઈને, કોઈનો આધાર જોઈને, કોઈનું શરણ જોઈને, કોઈનું અવલંબન જોઈને, તો આપણા માટે કોણ અવલંબન છે? આ દેવગુરુ આપણા અવલંબન છે. એ સિવાય આપણા જગતમાં કોઈ અવલંબન નથી. આપણે જ્યાં સુધી આચાર્ય નું જ્ઞાન, ગુરુ ગુરુ આજ્ઞા લંબન આપણા ગુરુદેવ છે, ભલે આપણે હયાત નથી, જે પણ પ્રતિષ્ઠાચાર્ય છે એ આપણા કુનકુંડ આચાર્ય દેવ આપણા ગુરુ છે, અને કહાન ગુરુદેવ પણ આપણા ગુરુ છે. તો એ ગુરુ વતી પોતે આપણને એની આજ્ઞા આપે છે. આપણે પ્રતિષ્ઠામાં આપણા આપણામાં ઉત્સાહ છે, પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં આપણે ભાગ લેવો છે, અને એ ભાગ લેવો છે, અને એ ભાગ લેવા માટે આપણે તત્પર થયા છીએ. આપણા સમય, શક્તિ, સમૃદ્ધિ બધાનો આપણે સદવ્યય કરવા ઈચ્છે છે. આપણે પૈસા તો ઉલટા સમાન છે, ચંચળ છે, પણ એ પૈસાનો સારામાં સારો સદુપયોગ હોય તો ભગવાનના કાર્યમાં હોય છે. તો એટલા માટે આપણે આપણા તન મન ધનથી આપણે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ છીએ, અને એની ઇન્દ્રની જે પ્રતિષ્ઠા કરીએ એ ઇન્દ્રની પ્રતિષ્ઠા થતા પહેલા એ આ ગુરુની આચાર્યની આપણે આજ્ઞા લઈએ છીએ. તો એ આ કુનકુંડ આચાર્ય દેવ આપણા ગુરુ છે, અને આપણા ગુરુદેવ કાન ગુરુદેવ એ પણ આપણા ગુરુ છે. ભલે કાન ગુરુદેવ આચાર્ય ઉપાધિ સાધુમાં નથી આવતા, પણ આપણા માટે પ્રત્યક્ષ ઉપકારી હોય ને, ભલે અસહનીય હોય પણ પ્રત્યક્ષ ઉપકારી હોય તો એ પણ ગુરુના સમકક્ષ કહેવાય છે. એ આપણે રવીન્દ્રનાથ ટાગોર જેમ ગુરુદેવ કહે છે એવી રીતે કાન ગુરુને આપણે ગુરુદેવ કહીએ છીએ એ વાત બરાબર એવું નથી. શું કામ એવું નથી? કે ગુરુદેવ આપણા પ્રત્યક્ષ ઉપકારી છે. આપણા હરિવંશ પુરાણમાં એક કથા આવે છે ચારુદત્ત શ્રાવકની, કે ચારુદત્ત શ્રાવક સ્વર્ગમાંથી આવે છે, અને એક મુનિ હોય છે ને બાજુમાં એક શ્રાવક હોય છે, એ ચારુદત્ત નામનો શ્રાવક, અને એને સ્વર્ગમાંથી એક દેવ આવે છે. તો સ્વર્ગમાંથી દેવ આવે ને ચારુદત્ત શ્રાવકને પહેલા નમસ્કાર કરે છે અને મુનિને પછી કરે છે. તો બીજા લોકો જે બેઠા હોય છે એમ કહે છે કે તમે ક્રમભંગ કરો છો, તો પહેલા મુનિને નમસ્કાર કરાય ને પછી શ્રાવકને કરાય. તો સ્વર્ગનો દેવ શું કહે છે ખબર છે? એમ કહે છે કે આ જે ચારુદત્ત શ્રાવક છે એના કારણે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, એ મારા પ્રત્યક્ષ ઉપકારી છે, મારા ગુરુ છે. એની દેશનાથી, એના ઉપદેશથી, એના સંગથી મને આ, અને એને દર્શન કરવા માટે ખાસ હું અહીંયા આવ્યો છું સ્વર્ગમાંથી. મને જે સ્વર્ગનો અવતાર મળ્યો એ પણ એના કારણે મળ્યો છે, અને હું એના દર્શન કરવા માટે આવ્યો છું, માટે હું પહેલાં એને પગે મારા એ ગુરુ ગોવિંદોનો ખડે કાકો લાગવો પાવ, બરાબર ને? એ ગુરુ એટલા પ્રત્યક્ષ ઉપકારી છે, માટે આપણા માટે ગુરુ છે. આપણે હરિભાઈ વાર્તા લખી છે ને મહાબળ રાજાની, ઋષભદેવ ભગવાનની, એમાં મહાબળ રાજા છે ને એ રાજા હોય છે, એનો સ્વયંભૂ નામનો એનો મંત્રી હોય છે. તો સ્વયંભૂ મંત્રી છે ને એ તો સમય દ્રષ્ટિ હોય છે, પણ એ તો એનો મંત્રી છે. એ મુનિને એકવાર પૂછે છે કે આમ અમારા રાજા ભવ્ય છે કે અભવ્ય, એ અવધિજ્ઞાની મુનિ તો કે અરે તારા રાજા તો તીર્થંકરનો અવતાર છે, ભવ્ય છે એમ. પછી એ પોતાના રાજાને ઉપદેશ આપે, પોતે તો રાજા મહાબળ રાજા તો અજ્ઞાની મિથ્ય દ્રષ્ટિ છે, પણ સ્વયંભૂ જે મંત્રી છે એને સત્સંગે સત્માર્ગે ચલાવે છે, સત્સંગ સંસ્કારનું રોપણ કરે છે, અને એ મહાબળ રાજાનો જીવ પછી ભોગભૂમિમાં અવતાર થાય છે, અને સ્વયંભૂ મંત્રી ચારણ રુદ્રધારી મુનિ થાય છે. તો એ ચારણ રુદ્રધારી મુનિ ભોગભૂમિમાં આવીને એને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવે છે. સામાન્ય રીતે ભોગભૂમિના જીવને સમ્યકત્વ ન થાય, પણ પૂર્વના સંસ્કાર હોય તો થાય. તો ઈ જીવને ત્યારે ઈ જે ઋષભદેવ ભગવાનનો જીવ એમ કહે છે, આપણે હરિભાઈની વાર્તામાં વાંચ્યું હોય તો, કે તમે પૂર્વ માં પણ મારા ગુરુ હતા. પૂર્વ માં તો પોતે રાજા હતા અને વડો તો એનો મંત્રી હતો, પણ તો એમ કીધું કે તમે ગયા અત્યારે મારા સાક્ષાત ગુરુ છો અને પૂર્વ માં પણ તમે મારા ગુરુ હતા. કેમ કે એના થકી આપણે ઉજરા છીએ. આપણને આ સમયસર ની નામ ની ક્યાં ખબર છે? કુલકુંડાચાર્ય દેવ ને કોણ ઓળખતો હતો? આપણને આ આખું વસ્તુનું સ્વરૂપ કોના થકી આપણને પ્રાપ્ત થયું? તો એ ગુરુ આજ્ઞા લંબનમાં આપણા ગુરુદેવ પણ ગુરુ છે, કુલકુંડાચાર્ય દેવ પણ ગુરુ છે અને ગુરુદેવ પણ, અને એના વતી પ્રતિષ્ઠાચાર્ય આપણને એની આજ્ઞા આપે છે. અને ત્યાર પછી એ ગર્ભ કલ્યાણમાં સ્વપ્ન પર, સ્વપ્નનું પણ એક આખું શાસ્ત્ર હોય છે. એ સ્વપ્ન પર બધા જે દેવીઓ છે એનું ગર્ભનું શોધન કરે છે. જન્મ કલ્યાણકમાં એ ભગવાનનો અભિષેક, જન્માભિષેક પાંડુક શિલા ઉપર થાય છે. એ સુરપતિ લે અપને શિષ, સુરપતિ લે અપને શિષ ગયે ગિરિરાજા જા પાંડુક શિલા બિરાજે, તો શિલ્પી કુબેર તા આ કરકે સાગર કા જલ તાજા, ફિર નવન કિયો જિન રાજા, વસુ યોજન ગારાય વાલે, જો યોજન ચોરાય વાલે, એક યોજન મુખ કે કલત ધરે જુન માતા, મેં જરા દિગેશ સુનાતા, તો ધર્મ ઇન્દ્ર ઓર ઈશાના, પ્રભુ કલત ધરે કર યુગ પાના, અર સનત કુમાર મહેન્દ્ર સુર રાજા, ચમર જોડાવે સાજા, શેષ દેવ જય કાળ કિયા, ઇન્દ્રાણી પ્રભુ તન પોચ લિયા, સુભ તિલક દ્રગાંજન સજી કિયો સુરાજા, નાના ભૂષણ સે સાજા, એ રાવત પુણ્ય પ્રભુ આ કરકે, માતા કી ગોદ બિઠા કરકે, અતિ તાંડવ નૃત્ય કિયે સુર રાજા, સ્તુતિ કરે જિન રાજા, ચાહત મન મેરા આપ શરણ, વસુ કર વચાર દુઃખ દૂર કરણ, શુભ આજ સમય વરદાન દેવ જિન રાજા, મમ નહન હોય ગિરિ રાજા, સુરપતિ લે અપને શેષ જગત કે ઈશ. આખા જન્માભિષેક નું આખું જન્મ કલ્યાણક નું વર્ણન એમાં આવી જાય છે. આ દીક્ષા કલ્યાણક એક મહાન વૈરાગ્ય નો પ્રસંગ છે. આ ભગવાન એ બાર ભાવના ભાવે છે, લોકાંતિક દેવો પણ એનું અનુમોદન કરે છે. ખરેખર તો ભગવાન ને વૈરાગ્ય નું શું અનુમોદન કરવાનું હોય? એ સૂરજ ને સામે દીપક શું ધરવાનો હોય? પણ તેમ છતાં એવો એક નિયોગ છે, એવી પદ્ધતિ છે, શિષ્ટાચાર છે, એ લોકાંતિક દેવો પણ એનું એ અનુમોદન એ પણ બાર ભાવનાઓ ભાવીને કરે છે. અને ભગવાન દીક્ષા ભવનમાં જાય છે. ભગવાનની પાલખીને એ મનુષ્ય ઉપાય છે, કેમ કે ભગવાનનો અધિકાર કોણ હોય છે કે જે આવું સંયમ લેવાનો અધિકારી હોય છે. આ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણ એક મહાન પ્રસંગ છે. ખરેખર તો આ કેવળ જ્ઞાન છે ત્યારે જ ભગવાનનો ઉપદેશ હોય છે, ભગવાનના સમોસનની રચના થાય છે. અને આ કેવળ જ્ઞાન કલ્યાણ કરવી એક મંત્ર સંસ્કારની, એમાં સૂર્ય મંત્રની ઘણા બધા મંત્રો હોય છે અને એ જ બધી પડદા પાછળ પણ એવી વિધિ થતી હોય છે. અને એના જ કારણે આ ભગવાનમાં પૂજ્ય પૂર્ણ આવે છે કે ભગવાન એવા ચાર જ્ઞાનના ધણી તો હોય છે, પણ આ ભગવાનને કેવળ જ્ઞાન પણ પ્રગટે છે. અને એ કેવળ જ્ઞાન પ્રગટતા સાક્ષાત ભગવાન અર્યન દશાને પ્રાપ્ત થાય છે. આપણે નિર્વાણ કલ્યાણનું માત્ર સમારોપણ કરીએ છીએ, નિર્વાણ ભક્તિ કરીએ છીએ, નિર્વાણ પૂજન કરીએ છીએ. આ ભગવાનના પ્રતિમાં આપણે અર્યંત અવસ્થાના હોય છે, એટલે નિર્વાણ કલ્યાણની વિધિ વિધાન કરવામાં આવતા નથી હોતા. આ પાંચ પરમેશ્વર, આ પાંચ કલ્યાણકનું ટૂંકું સ્વરૂપ છે. આપણે જે ટાઈમ થઈ ગયો છે, પણ એક આપણે આ મારાની શરૂઆત આજે અને અત્યારથી જ આપણે કરીએ છીએ. તો આ મારા આપણે કેવી રીતે કરીએ? આજે મારાનો મંત્ર છે, ઓમ રામ રીમ રોમ રોમ રહ અસિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. તો એ મંત્ર છે, એ પંચ પરમેશ્વરી નું પ્રતીક છે. ઓમ ની અંદર પંચ પરમેશ્વરી આવી જાય છે. રામ એ અર્યન ભગવાન નો બીજ મંત્ર છે. રીમ એ સિદ્ધ ભગવાન માટે છે. રોમ એ આચાર્ય માટે છે. રોમ એ ઉપાધ્યાય પરમેશ્વરી માટે છે. રહ છે એ સાધુ પરમેશ્વરી માટે છે. અસિ અવસા એ અર્યન ભગવાન નો પેલો અક્ષર છે. શ્રી સિદ્ધ ભગવાન માટે છે. આ આચાર્ય માટે છે. ઉપાધ્યાય માટે છે. અને એ નામ સ એટલે સાધુ માટે, સાધુ એ આ આ પાંચે પરમેશ્વરી ને ત્રણ રીતે એમાં પ્રરોપણ કરવામાં આવેલ છે. ઓમ પણ પાંચ પરમેશ્વરી છે, રામ રીમ ગોમ ગ્રહ પણ પાંચ પરમેશ્વરી છે, અને અસી અવસાદમાં પાંચ પરમેશ્વરી છે. એ સર્વ શાંતિ કુલ પુરુષ સ્વાહા. ખરેખર તો આપણા માતાજી આપણને એમ કહેતા હોય છે કે ગુરુદેવે આપણને નાયક નો મંત્ર આપ્યો છે. એ ગુરુદેવે આપણને નાયક નો મંત્ર આપ્યો છે એટલે ખરેખર તો આપણે નાયક નો મંત્ર કરવાનો છે. તો એ આજે આજે મંત્ર આપણે કેવી રીતે ભજો, સૌથી પહેલા તો બધાએ જો એનું આસન સ્થાન વસ્ત્ર એનું પણ આપણે મહત્વ હોય છે. આપણે વાત કરી કે જિન મંદિર જો ઉત્તમ, બીજો એક ઉત્તમ નથી. વસ્ત્રમાં પણ શુદ્ધ વસ્ત્ર હોવા જોઈએ, ખાસ કરીને સફેદ વસ્ત્ર, પીળા અથવા તો લાલ વસ્ત્ર અથવા તો કેસરી વસ્ત્ર, પીળો ને લાલ એટલે કેસરી થાય. તો એવો આપણે ઈ વસ્ત્ર, બાકી જે કાળા વસ્ત્ર કે બ્લુ વસ્ત્ર કે અશુભ કહેવાય છે, એનાથી આપણને ફળ મળતું નથી, વૃદ્ધાનું નુકસાન જાય છે. એટલે આપણે મંત્રની માળા કરીએ તો એ વસ્ત્ર પણ આપણા એ પ્રકારના હોવા જોઈએ. એનું સ્થાનનું, આસનનું, વસ્ત્રનું એ બધાનું મહત્વ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શુદ્ધિનું મહત્વ છે. મન વચન કાયાના પરિણામ શુદ્ધિનું પણ મહત્વ છે. તો આપણા મનનું, મનની શુદ્ધિ એ બહુ મહત્વની વસ્તુ છે. શરૂઆતમાં આપણું મન નિયંત્રણ ન રહેતું હોય પણ આપણે બહુ શાંતિથી એ નિયંત્રણ કરવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ભગવાનનું બીજા વિકલ્પો ઓછા કરી અને ધીમે ધીમે આપણા મનની સ્થિરતા કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલા બધાએ છે ભગવાનની સન્મુખ આપણે આ સુખાસનમાં બેસવાનું છે. તમને પદ્માસન ફાવે, પર્યાંકસન ફાવે, જે રીતે ફાવતું હોય એ રીતે, તો આપણને અનુકૂળ હોય એ રીતે આપણે બેસવાનું છે. અને ત્યાર પછી બેસી અને આપણે હવે અત્યારે આપણે પડદો નહીં ખોલી શકીએ એટલે બધા જેમ બેઠા તેમ જ બેસો. અને આપણે ગુરુદેવના ચિત્ર પર સામે, હા એટલે એકચુઅલી તો એવું છે કે હાથથી પણ ગણી શકાય છે પણ હાથ એટલે મારા ગણી એ વધારે સારું છે, ઉત્તમ કહેવાય છે. ઘણા લોકો હાથથી પણ કરતા હોય છે, હાથથી પણ એવો 108 માળા થઈ શકે છે, બરાબર ને? આ 108 પ્રકારના પાપ હોય છે, 108 ચલણ હોય છે અને એ બધાનો નાશ કરવા માટે 108 પ્રતિક છે. પછી એનું મેરુદંડ છે, એક મારા મને તો એ બરાબર. આજે આમ અહીંયા છે ને ત્રણ માળા હોય છે, તો એ આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પ્રતિક રૂપે, જેને આપણે મેરુદંડ સુમેરુ કહીએ છીએ, તો એ માણકા હોય છે. આ માણકાને આપણે એક માળા પૂરી થઈને બીજી માળા આપણે કરીએ ત્યારે આ માણકાને સામાન્ય રીતે આપણે ઉલંઘીને એમને એમ કરતા હોય છે, પણ ખરેખર એમ ન કરાય, એ પાછું ફસેવું ના થાય. આ મેરુને આપણે ઉલ્લંઘન ન કરાય, આપણે રત્નાત્રયનું ઉલ્લંઘન ન કરાય, તો એની તો આપણે પ્રાપ્તિ કરવા છે એટલે એને ઉલંઘવાનું નહીં. એટલે અત્યારે તો આપણે એક જ મારા કરીએ છીએ પણ બે કે પાંચ આપણે વધારે મારા કરતા હોઈએ ત્યારે આ મણકા મેરુને આપણે ઉલંઘવું ન જાય એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ સામાન્ય રીતે આપણા મોક્ષ માર્ગ માટે, આપણા કસાયોને પાતરા પડવા માટે, પરિણામ પર વિશુદ્ધિ માટે, આપણા વિજ્ઞાનનું નિવારણ કરવા માટે, આપણું જે અનામિકા છે એ ઉત્તમ કહેવાય છે. મોક્ષ માર્ગ માટે મધ્યમાં પણ ઉત્તમ કહેવાય છે. તો આપણે મધ્યમાં અથવા અનામિકાથી આપણે મારા પર, આપણે આંગળી અંગૂઠા ઉપર મારા રાખવાની. આપણે સૌથી પહેલા આપણે સુખાસનમાં બેસવાનું આપણને જે રીતે ફાવતું હોય એ રીતે, અને પછી આપણે આપણું જે મારા છે આ મારાનો મેરુદંડ આપણે અંગૂઠા ઉપર રાખવાનો, અંગૂઠા ઉપર રાખી અને પછી આપણે એક એક પછી એક આપણે મારા ગણવાની. સૌથી પહેલા આપણે ભગવાનની સ્તુતિ કરી, ભક્તિ કરી, ભગવાનનું ધ્યાન કરી, ભગવાનને નમસ્કાર કરી અને આપણે મહારાજને સંવાદ કરવાની છે, બરાબર? આપણે ભલે નમસ્કાર મંત્ર પણ બોલી શકીએ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજાણમ, નમો લોહે સૌસાવણમ. હવે આપણે આ મંત્રને મહારાજ શરૂ કરીએ છીએ તો આ મંત્ર આપણે અંગૂઠા ઉપર રાખી અને આ મધ્યમાં આંગળીથી ફેરવી શકાય અથવા તો અનામિકા આંગળીથી ફેરવી શકાય. એવી રીતે આપણે એક પછી એક જો આપણે એવું નથી કે આપણે આપણે પ્રતિષ્ઠા મંડપમાં સામાન્ય રીતે આપણને 5 માળા કે 7 માળાનું આપણને હવે હોય, પણ આપણે સંખ્યા વધુ છે, આપણે 5 ને બદલે કદાચ કોઈની પદ્ધતિ હોય ને એકાગ્રતા વધારે હોય ને 7 પણ કરી શકે, આપણે 5 ને બદલે 3 કરી શકીએ, 2 કરી અથવા તો 1 પણ કરીએ, એટલું ખરું કે રોજ ઓછામાં ઓછી 1 મારો તો આપણે જાપમાં બેઠા હોય ને કરવાની જ હોય, 1 મારો તો આપણે વચ્ચે કરવાની. તો પણ જેટલી આપણે આપણને ફાળવામાં આવી હોય એમ કે ભાઈ બધાને 5-5 મારા રોજ કરવાની છે તો એટલી 5 મારા આપણે કરે. સામાન્ય રીતે આ મારા કરતા 10 મિનિટ થાય, પછી તમને પ્રેક્ટિસ પડી ગઈ હોય અને પછી તમને પદ્ધતિ આવી ગઈ હોય તો તમે 5 મિનિટમાં કે 7 મિનિટમાં પણ તમે એ મારા પૂરી કરી શકો છો. પણ આપણે 10 મિનિટનું સરેરાશ જોઈએ તો આપણે 5 મારા કરતા 50 મિનિટ તમને 1 કલાક જેટલો સમય જાય, તો 1 કલાક જેટલો આપણને એ સમય આ મંત્રની માળા કરવામાં આપણને થાય. તો આ માળા આપણે જે કરવાની હોય તો એ માળા એનો જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણ હું બોલું છું, આપણે હું મોઢેથી બોલું છું, તમે બધા મનમાં બોલજો, એટલે તમે એ ઉચ્ચારણ કઈ રીતે થાય છે એ આપણે ખાસ સમજવાનું. જો આ જે બીજ મંત્ર હોય છે એના કોઈ કેરેક્ટર આપણને કોમ્પ્યુટરમાં ન દેખાય, એટલે એ તો એક બીજ મંત્રી હોય છે, એટલે એક આ ભગવાન પંચ પરમેશ્વરના એક પ્રતિક રૂપે હોય છે અને એ શાસ્ત્રોક્ત રીતે બીજ મંત્રનું સ્થાપન કરવામાં આવેલું હોય છે, રામ રીમ રૂમ રોમ રહ, તો એ 5 પરમેશ્વરના એ બીજ મંત્ર છે. બાકી 80 અવસ્થાને ઓમ ને એ તો બધું તમને બધાને ફાવશે, પણ આ જે બીજ મંત્રમાં થોડી મુશ્કેલી કે કઠિનાઈ રહેશે, પણ થોડીક પ્રેક્ટિસ કરવાથી એ પણ આપણને ફાવી જશે. તો એનો ઉચ્ચાર જે રીતે થાય, આપણે બધા આજે 1 મારાથી શરૂઆત કરીને આપણો પ્રોગ્રામ પૂરું કરીએ છીએ, પછી આપણે ભગવાનની ભક્તિ કરીશું, બરાબર? તો આપણો પ્રોગ્રામની શરૂઆત આપણે પછી તમે આજે શરૂઆત કરી છે એટલે પછી તમને અંગન્યાસ છે એ તો આપણે પ્રતિષ્ઠા સમયે થશે, પણ આજે અત્યારથી તમે એની શરૂઆત કરી દો એ આપણે ગણાશે નહીં. આપણે જે સવાલ છે જે સંકલ્પ કર્યો હોય અત્યારથી મારા નહીં ગણાય, પણ અત્યારથી આપણે એ કરી લેવાની શરૂઆત કરવાની છે. તો એટલે આજે છે ને આ મેરુદંડ છે ને આપણા જે 47 નક્ષત્ર હોય છે એ મેરુ પર્વતની આજુબાજુ ફરતા હોય છે અને દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે, 47 × 108. આપણા પાપના સ્થાનકો પણ 108 કહેવાય છે, સમરમ સમારમ આરમ મનવચતન કીને પારમ કૃતકારિત અનુમોદન કીધે ક્રોધાદિ ચતુષ્ટય ધરિકે સત 8 જોઈ ભેદનતે અવતીને પરિચ્છેદંતે તિનકી કહું કોળો કહાની તુમ જાનત કેવલ જ્ઞાની. તો આપણે સમરમ સમારમ આરમ પછી મન વચનકાર અને કૃતકારિત અને અનુમોદન કરવું કરાવવું અને અનુમોદન એ ત્રણેયના ફળ સરખા હોય છે, બરાબર ને? એ પ્રતિષ્ઠાની અંદર આપણે એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે ઘણી વખત આપણામાં અવ્યવસ્થા થઈ જાય છે, અશિસ્ત થઈ જાય છે, આપણને એમ થાય કે આપણે બધા લાભ લઈએ, આપણે બધા ચાંદલા કરી, આપણે સાથીઓ કરી, આપણે વેદી શુદ્ધિ કરી, આપણે પણ યા ભગવાનને લઈ આપણે પણ આપણને લાભ મળે, નહીં એવું હોય, આપણને હરખ હોય, ભાવ હોય, ભક્તિ હોય હોય, પણ એમાં એવું છે કે પછી ઘણા બધા માણસો જ્યારે હોય સમૂહમાં ત્યારે એ આપણે થોડીક શિસ્તમાં રહેવું, અનુશાસનમાં રહેવું એ આપણું આપણી જવાબદારી કહેવાય. કેમ કે જે પ્રતિષ્ઠાચાર્ય જેને કહેતા હોય અથવા તો જેને એની બોલી લીધી હોય કે જેનો લાભ એ આપણા જ પ્રતિનિધિત્વ છે અને આપણે એની અનુમોદના કરીએ તો આપણને એટલું જ ફળ મળે છે, એવું નથી એનું આપણને ફળ ઓછું મળે છે. ઋષભદેવ ભગવાન છે એને આહારદાન કર્યું, પછી બીજા જે 4 જીવો હતા ને, નોરિયો ને વાંદરો ને ઊંઘ ને, તો એ 4 જીવો તો માત્ર એની અનુમોદના કરી હતી, એને એને એ તો કઈ આરાધન કરી શકતા નહોતા ને, પણ એને માત્ર એને અનુમોદના કરી, તો એ અનુમોદનાનું ફળ પણ એના જેટલું જ આવ્યું, એનો પણ ભોગભૂમિમાં અવતાર થયો, એ પણ ભરતને બાહુબલીને એ પણ ભગવાનની સાથે સાથે એનો અવતાર થઈને એ પણ મોક્ષને દશાને પાયામાં. તો એ અનુમોદનનું ફળ પણ કરવા જેવું જ હોય છે, કરવું કરાવવું અનુમોદવું બધાનું ફળ એક સરખું હોય છે. તો આપણે પ્રતિષ્ઠા પંચકલ્યાણકની અંદર આપણે ભલે લાભ ન લઈ, આપણે 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 દાન નથી લખાવી શકતા તો આપણે તાળી તો પાડી શકીએ છીએ ને, બરાબર ને? આપણે એમાં ઉત્સાહ તો બતાવી શકીએ છીએ ને, તો આપણને એટલું પુણ્ય થાય છે કે નહીં?
તો એમ આપણે બીજા ભલે કરે આપણે ન કરી શકીએ, અથવા તો આપણે પણ આપણે એનું અનુબંધન કરીએ છીએ તો એનું જ ફળ પણ એના જેટલું જ હોય છે. એટલે આપણે એક શિસ્તમાં રહેવું જરૂર છે. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે પ્રતિષ્ઠા મહોત્સવમાં મેશ થઈ જાય છે, બહુ એકદમ અંધાધૂંધી થઈ જાય છે, બધું એકદમ બધા ધમાચકરીને ઘસારો, એમાં ખાસ કરીને પ્રતિષ્ઠા વખતે તો બહુ જ થઈ જાય છે. તો એવું બધું જે થાય છે એનાથી આપણે દૂર રહેવું જરૂરી છે. આપણે આપણે ભક્તિભાવ માટે આપણે આવ્યા છીએ, એટલે થોડીક સાઈડ ટ્રેક થઈ ગઈ. પણ હવે આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ કે આ મેરુ પર્વતની એટલું માટે આ મેરુ આજે ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એના પ્રતિક ત્રણ માણકા હોય છે ઉપરમાં જોયા તમે, એના ઉપર ફૂંકવું હોય છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પ્રતિક છે. આપણે આ મિથ્યાત્વ રૂપી જે મેરુ પર્વત છે ને એના ફરતે ફરીને ચાર ગતિનું પરિભ્રમણ કરીએ છીએ. હવે એ ચાર ગતિનો અભાવ કરવો છે તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નો આરાધના કરવાની છે. તો આ સમ્યકત્વ એ આપણા પરિભ્રમણ ને મટાડનારો છે. તો આપણે આ જે સમ્યકત્વ છે એ સમ્યકત્વ ના પ્રતીક છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નું પ્રતીક છે. એ સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ના પ્રતીક ને આપણે ઉલ્લંઘવાનું નથી, એની અવગણના નથી કરવાની, એને ગૌણ નથી કરવાનું, એની આમનાઈમાં રહેવાનું છે. તો એ આપણે આ મારા ફરીને પછી આપણે થાય જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાય નમઃ, પછી આપણે ફરી પાછું એ મારા ફરી ફેરવી નાખવાની છે. અને ફરી પાછી જેમ હતી એમ આપણે, એટલે એમને આગળ વધવાનું નથી, આપણે પાછું ફરી જવાનું છે. એટલે આ મેરુદંડ ને આપણે ઓળંગવાનું નથી, કેમ કે એ રત્નત્રય છે એટલા માટે. હવે ચલો સાવધાન, ખાસ કરીને બધાની ઉચ્ચારણ થી ખ્યાલ આવે એટલા માટે આપણે કરીએ છીએ. એટલે હું પણ બહુ શાંતિથી કરીશ, તો તમે પણ એ રીતે મનમાં એ રીતે કરી, અને ખાસ કરીને આપણા આપણા શું છે, આપણા અક્ષર, શબ્દ, વ્યંજન, આપણા એ બધો આપણો ઉચ્ચાર પણ સ્પષ્ટ હોવો જોઈએ, એટલે વચનની પણ આપણી શુદ્ધિ હોવી જોઈએ. તો એ રીતે આપણે એનો કઈ આપણે ચૂક ન કરીએ, એ રીતે આપણે બહુ એકાગ્રતાથી, સ્થિરતાથી, શાંતિથી આપણે આ મંત્રનો જાપ કરવાનો છે. સાવધાન. નમો હરિદાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યણમ, નમો ઓજ્ઞાનમ, નમો લોહે સર્વસાવરમ. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ રામ રીમ રૂમ રૂમ રહ અતિ અવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम रीम रूम रूम रह अस्य अवसा सर्वशांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम राम राम ह्रीम रोम रोम रह असि अवसा सर्व शांति कुरु कुरु स्वाहा। ओम सम्यक् दर्शनाय नमः। ओम सम्यक् ज्ञानाय नमः। ओम सम्यक् चारित्राय नमः। कांगुरुदेवाय नमः। भगवती माताय नमः। जैन धर्म नमो जय हो। संत कल्याण प्रतिष्ठा महोत्सव नमो जय हो। सर्वदेव शास्त्र गुरु भगवान नो जय हो।